પૃજુત નદીના કિનારે પ્રભુને કેવડનાન. મહાવીર મુનિરાજ કૌશંબી નગરીમાં ચંદનકુમારીના હાથે પાણું કર્યા પછી ઉદ્યાનમાં જઈને ધ્યાનમગ્ન થયા. પછી એ સિદ્ધપદ સાધક સંત વિચરતા વિચરતા અનંત સિદ્ધોના સિદ્ધધામ સમ્મેદ શિખર પધાર્યા. સિદ્ધિધામના નાનકડા સિદ્ધ ધ્યાનમાં બેઠા હતા. એ દ્રશ્ય ખરેખર અદ્ભુત હતું. પ્રભુના ચરણોથી શિખરજીના પાવનભૂમિ પુનઃ પાવન થઈ બે તીર્થોનું મિલન થયું. એ ભાવતીર્થ એક ભાવતીર્થ અને બીજું સ્થાપના તીર્થ, અથવા એક ચેતન તીર્થ અને બીજું અચેતન તીર્થ. આપણને એમ લાગે કે શું ભગવાન તીર્થની યાત્રા કરવા આવ્યા હશે? અરે, પણ પ્રભુ પોતે જ હલતા ચાલતા જીવન તીર્થ છે. શિખરજી તો સ્થાપના તીર્થ છે, જ્યારે પ્રભુ તો પોતે રત્નત્રય રૂપ પરિણમેલા ભાવતીર્થ છે. મોક્ષ યાત્રા તેઓ સદા કરી જ રહ્યા છે અને સાક્ષાત રત્નત્રય તીર્થ રૂપ પરિણમેલા આવા મહાત્માઓને પ્રતાપે જ ભૂમિ પર્વતોને તીર્થપણું પ્રાપ્ત થયું છે. સમ્મેદ શિખર તીર્થની સમીપમાં 15-20 કિલોમીટર દૂરી પર જ્રુભિક ગ્રામ રુજવાલિકા નામની નદી છે. જેવું સુંદર નામ એવી જ સુંદરે નદી છે. મહાવીર પ્રભુ સમ્મેદ શિખરથી વિહાર કરતા કરતા આ નદીના કિનારે પધાર્યા અને સ્ફટિક જેવી એક સ્વચ્છ સુંદર શિલા પર ધ્યાનસ્થ થયા. વૈશાખ માસનો ધોમધખતો તાપ તપી રહ્યો છે, પણ પ્રભુ તો ચૈતન્યની શાંતિના હિમાલયની ગુફામાં બેઠા બેઠા અપૂર્વ વિતરાગી ઠંડક વેધી રહ્યા છે. અને જાણે કુદરત પણ અનુકૂળ થઈને પ્રભુની સેવા કરતી હોય તેમ એક ઘટાદાર શાલ્મલી વૃક્ષ પ્રભુ ઉપર શીતળ છાયા ફેલાવી રહ્યું છે. આહા, ચૈતન્યના સાધકને આખું જગત અનુકૂળ વર્તે છે. પ્રભુ ધ્યાનમાં ઊભા છે. આહા, આવા વિતરાગી મહાત્મા મારા કિનારે પધાર્યા એવો હર્ષ તરંગથી ઉલ્લસતી મધુરી નદી આજે જાણે કોઈ વિશેષ ખુશીમાં હોય તેમ જ્રુભક ગ્રામ પાસેનું દ્રશ્ય જોવા ક્ષણભર થંભી જતી હતી. આહા, મારા કિનારા પર આજ આ કોઈ આશ્ચર્યકારી યોગીરાજ આવીને ધ્યાનમાં ઊભા છે. સવારના ધ્યાનમગ્ન યોગીરાજ નથી કાંઈ બોલતા, નથી ખાતા, નથી પાણી પીતા. આ નદી કિનારો, આ ગ્રીષ્મનો તાપ ને આવું શીતળ મીઠું જળ, જે કોઈ યાત્રી અહીં આવે તે શીતળ જળ પીધા વગર રહે નહીં. તેને બદલે આ યોગીરાજ તો ગ્રીષ્મના ધોમધકતા તડકામાં ઊભા હોવા છતાં પાણીનું નામ પણ લેતા નથી. નદી આશ્ચર્ય પામી રહી છે. શું એમને ગરમી નહીં લાગતી હોય? શું એમને તરસ નહીં લાગતી હોય? જાણે હું ઉછળીને તેમના મુખ દ્વારા તેમના હૃદયમાં પ્રવેશી જાઉં ને મારી શીતળતા વડે તેમની તરસ મટાડીને સેવા કરું. આમ ભક્તિભાવથી નદી વિચારે છે, પણ ના, પ્રભુ અહીં પાણી માટે નથી આવ્યા. આંખ ઊંચી કરીને તેઓ પાણી સામે નજર પણ નથી કરતા. તેઓ તો આંખ નીચી કરીને અંદરમાં કોઈક બીજું જ દેખી રહ્યા છે. બહારમાં કોઈ શોધવાની ઇંતેજારી તેમની મુદ્રા પર નથી. તેમને તરસની આકુળતા નથી. તેમની મુદ્રા પર તો પરમ શાંતિ ને પ્રસન્નતા છે. ભક્તિ તરંગથી ઉલ્લસતી રુજુકા નદી મધુર કલરવ વડે જાણે પ્રભુની સ્તુતિ કરે છે. આહા, હું એટલે કે પાણી શીતળ સ્વભાવી હોવા છતાં મારા કરતાંય વધુ શીતળ શાંતિવાળા આ યોગીરાજને તો મેં આજે જ દેખ્યા. અંતરમાં તેઓ કોણ જાણે કેવી અદ્ભુત શીતળતાનું વેદન કરી રહ્યા છે, કે પાણીની શીતળતાને તેઓ ચાહતા નથી. આવા યોગીરાજ મારા આંગણે મારા કિનારે વસે છે તેથી હું ધન્ય બની ગઈ. આહા, યોગીરાજના ચરણને લીધે લોકો મને પણ તીર્થ તરીકે પૂજશે. આ બાજુ મોહ સામે લડવા તૈયાર થઈને વીર યોદ્ધા ઊભા છે. વીર રાજાનું મહાવીરપણું આજે ખરેખર જાગી ઉઠ્યું છે. શાયિક સમ્યક્ત્વ તેઓના સૈન્યનું સેનાપતિ છે અને અનંત ગુણની વિશુદ્ધિરૂપ સૈન્ય શુકલ ધ્યાનના શ્રેણીરૂપ બાણાવાલી છોડી રહ્યું છે. અનંત આત્મવીર્ય ઉલસી રહ્યું છે અને અનંત સિદ્ધ ભગવાન તો એમના પક્ષમાં આવી ઊભા છે. કેવળ જ્ઞાન લક્ષ્મી વિજયમાળા લઈને તૈયાર જ ઊભી છે અને મોહનું સમસ્ત સૈન્ય પ્રતિક્ષણે ક્ષીણ થઈ રહ્યું છે. આહાહા, દેખો દેખો, પ્રભુએ શુદ્ધ ઉપયોગરૂપ ચક્રની ધારા વડે મોહનો નાશ કરવા માંડ્યો છે. ક્ષપક શ્રેણીમાં આગળ વધતા આઠમે નવમે દસમે ગુણસ્થાન ને તો ક્ષણ માત્રમાં પહોંચી ગયા. અરે, અગિયારમાં ગુણસ્થાનને સ્પર્શ્યા વગર સીધા બારમાં ગુણસ્થાને પહોંચી ગયા. પ્રભુ હવે સર્વથા વિતરાગ થયા અને બહારમાં સૂર્યનો અસ્ત થાય ત્યાર પહેલાં તો વીર પ્રભુના અંતરમાં કદી અસ્ત ન થાય એવો કેવળ જ્ઞાન સૂર્ય ઝગમગી ઉઠ્યો. આહા, પ્રભુ મહાવીર સર્વજ્ઞ થયા, અરિહંત થયા, પરમાત્મા થયા. નમો અરિહંતાણમ. સર્વજ્ઞ મહાવીર. સર્વજ્ઞ પ્રભુ મહાવીર રાગ કે ઇન્દ્રિયો વગર જ પરિપૂર્ણ સુખ અને જ્ઞાન રૂપે પરિણમ્યા. અભૂતપૂર્વ હતી એ દશા, ઇન્દ્રિયો વિદ્યમાન હોવા છતાં જાણે તે અવિદ્યમાન હોય એમ પ્રભુએ તેનો સંબંધ સર્વથા છોડી દીધો. ભગવાન ભલે અતિન્દ્રિય થયા ને અમારો સંગ છોડી દીધો તો પણ અમને તો પ્રભુના સંગે જ રહેવામાં ફાયદો છે એમ સમજીને તે જડ ઇન્દ્રિયો પણ પ્રભુનો સંગ હજી છોડતી ન હતી. પ્રભુ તો ઇન્દ્રિયોથી નિરપેક્ષ રહીને સ્વયમેવ સુખી હતા. પરાધીન ઇન્દ્રિય સુખોથી છેતરાતા જગતને પ્રભુએ બતાવી આપ્યું કે આત્મા ઇન્દ્રિય વિષયો વગર જ સ્વાધીનપણે સુખી છે. સુખ તે આત્માનો સ્વભાવ છે, ઇન્દ્રિયોનો નહીં. શુદ્ધ ઉપયોગના પ્રભાવથી આત્મા પોતે પરમ સુખ રૂપે પરિણમે છે. ઇન્દ્રિયાતીત અને લોકોત્તમ એવા તે વીર ભગવાન કેવળનાન થતા વે જમીનથી 5000 ધનુષ ઊંચે અંતરિક્ષમાં બિરાજ્યા. આહા, પૃથ્વીનું આલંબન એમને ન રહ્યું અને હવે ફરીને કદી પૃથ્વી પર નીચે તેઓ નહીં ઉતરે. તેમનું શરીર છાયા વગરનું પરમ ઔદારિક બની ગયું. સર્વને દેખનારા પ્રભુ પોતે પણ સર્વે દિશાથી દેખાવા લાગ્યા. પ્રભુના કેવળ જ્ઞાનનો મહોત્સવ કરવા અને અરિહંત પદની પૂજા કરવા સ્વર્ગના દેવો દોડી આવ્યા. ઇન્દ્રે સ્તુતિ કરતા કહ્યું, અહો દેવ, વિતરાગતા અને સર્વજ્ઞતા વડે જગતમાં સર્વોત્કૃષ્ટ સુંદરતાને પામ્યા છો, આપ પરમ ઇષ્ટ છો. સર્વજ્ઞ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને હજારો લાખો જીવો પાવન થયા. કુબેરે અત્યંત ભક્તિ સહિત દુનિયાની સર્વોત્કૃષ્ટ વિભૂતિ વડે સમોસરણરૂપ જિન દરબારની રચના કરી. આ રચના તો ઇન્દ્રની આજ્ઞાથી કરતો હતો કે પ્રભુની તીર્થંક પ્રકૃતિથી પ્રેરાઈને કરતો હતો તે તો તે જ જાણે, પણ એ રચના પૂરી કરતા જ આશ્ચર્યચકિત થઈને તેણે કહ્યું, અહો દેવ, આપના સાનિધ્યને લીધે આપનું આ સમોસરણ જેવું શોભે છે તેવું અમારું સ્વર્ગ પણ નથી શોભતું. ક્યાંથી શોભે? હે કુબેર, અહીં તો મોક્ષ મળે છે, તારા સ્વર્ગમાં મોક્ષ ક્યાં મળે છે? હે કુબેર, તે દેવલોકની ઉત્કૃષ્ટ શોભાને અહીં ઠાલવી, પણ આ સર્વજ્ઞની ચૈતન્ય વિભૂતિ પાસે તારી વિભૂતિ શા હિસાબમાં? આખી એ નીલમણીની શિલા ઉપર જમીનના આધાર વગર પ્રભુના સમોસરણની દિવ્ય રચના થઈ, પણ એ દિવ્ય શોભામાં મોક્ષનું ચિત્ત અટકતું ન હતું, કેમ કે એનું ચિત્ત તો સર્વજ્ઞ પ્રભુના ચરણમાં જ લાગેલું છે. એને તો જોવા છે સાક્ષાત પરમાત્માને. ચેતનવંતા વિતરાગ દેવને નજરે નિહાળીને તેમની ઉપાસના કરવી છે ને રાગ વગરના આત્માનો સ્વાદ લેવો છે. પ્રભુની શોભા કોઈ બાહ્ય ઠાઠ માઠથી નહીં, પ્રભુની શોભા તો સર્વજ્ઞતા અને વિતરાગતાથી જ છે, તેથી તેમાં જ મુમુક્ષુનું ચિત્ત ઠરે છે. અહો પ્રભો, આપના શુદ્ધ ચેતન સ્વરૂપને ઓળખતા અમને અમારો પણ એવો જ શુદ્ધાત્મા અનુભૂતિમાં આવે છે, એ આપનો ઉપકાર છે. આ રીતે સર્વજ્ઞના દરબારમાં પ્રવેશતા મુમુક્ષુનું ગૌરવ વધી જતું હતું ને તેના પરિણામ વિશુદ્ધ થતા હતા. પોતાના જ્ઞાનમાં જાણે સર્વજ્ઞ બેઠા હોય એવી કોઈ અચિંત્ય અનુભૂતિ તેની થતી હતી. પ્રભુની ચારે તરફ દિવ્ય સભા મંડપ છે જ્યાં મોક્ષને સાધનારા સભાજનો બેઠા છે ને પ્રભુ મહાવીરના દર્શનનો આનંદ માણી રહ્યા છે. આ શ્રી મંડપની શોભા સર્વાત સિદ્ધિની શોભાથી એ ચડી જાય તેવી છે. આહા, આ તો સર્વજ્ઞની સભા, પરમાત્માનો દરબાર, તીર્થંકરની પ્રવચન સભા, એની અદ્ભુતતાની તો શી વાત કરવી. ગણધરોને ઇન્દ્રો તો જે સભામાં બેસનારા, ત્યાં જગતની બધી લક્ષ્મી બધી શોભા એકઠી થઈ હતી. કેવળના લક્ષ્મીનો પણ જ્યાં વાસ હોય ત્યાં બીજી લક્ષ્મીનું તો શું પૂછવું. આહા, એક કોર ભગવાનની કેવળ જ્ઞાન શ્રી સર્વોત્કૃષ્ટ જ્ઞાન લક્ષ્મી તેની શોભા અને બીજી કોર સમોસરણની દિવ્ય શોભા. આ રીતે જીવ અને અજીવ બંને પોતપોતાની સર્વોત્કૃષ્ટ શોભાને ધારણ કરી હતી, પણ તેમાં જીવની ઉત્કૃષ્ટ શોભાવાળા સર્વજ્ઞ મહાવીરને જે ઓળખે તે જીવ સમ્યક દ્રષ્ટિ થઈને અખૂટ ચૈતન્ય લક્ષ્મીના ભંડાર પોતામાં દેખી લે છે. વિતરાગી શાંત સ્વભાવ ભાવરૂપે પરિણમેલો આત્મા કેવો હોય તે નજરે દેખીને તેમને આત્માનો શાંત સ્વભાવ પ્રતીતમાં આવી જાય છે. આહા, સર્વજ્ઞ તીર્થંકર જેના નાયક, ગણધરો જેના દિવાન અને જે દેવો તેના દ્વારપાળ, એ ધર્મ દરબારની શી વાત કરવી. ભગવાન ઋષભદેવનો ધર્મ દરબાર 12 યોજન વ્યાસનો હતો ને ભગવાન મહાવીરનો ધર્મ દરબાર 1 યોજન વ્યાસનો હતો. પરંતુ બંને ધર્મ દરબારમાં ભગવંતોએ જે ચૈતન્ય તત્વનું પ્રતિપાદન કર્યું તથા જે મોક્ષ માર્ગ કયા તે તો એક સરખો જ હતો. ઉત્તમ છાયા અને દિવ્ય પ્રકાશ વડે પ્રભુની સેવા કરી રહેલું દિવ્ય અશોક વૃક્ષ આશ્ચર્ય ઉપજાવતું હતું કે જમીનમાં મૂળિયા વગર અવળું મોટું ઝાડ કેવી રીતે બન્યું. અને દેખો, આ પણ એક આશ્ચર્યની વાત છે કે ત્યાં જગતમાં શ્રેષ્ઠ એવું સિંહાસન હોવા છતાં પ્રભુ તેના પર પણ નથી બેસતા, તેનાથી અધ્ધર બેસીને એમ પ્રસિદ્ધ કરે છે કે આ રત્ન સિંહાસન તે કાંઈ ચૈતન્યનું પદ નથી. ચૈતન્યનું પદ તો અંતરમાં અતિન્દ્રિય જ્ઞાન આનંદનું બનેલું છે, તેમાં પ્રભુ આરૂઢ છે. જ્ઞાનાનંદ પદમાં બિરાજમાન સર્વજ્ઞ મહાવીરને દેખીને ભવ્ય જીવો પણ જ્ઞાનાનંદમાં મશગુલ બનતા જતા હતા ને પ્રભુની વાણી સાંભળવા ખૂબ જ આતુર હતા. આ પ્રભુ કેવું અદ્ભુત બોલશે, કેવું અચિંત્ય આત્મ સ્વરૂપ બતાવશે. હમણાં પ્રભુ બોલશે, સવારે બોલશે, બપોરે બોલશે, સાંજે બોલશે, કાલે તો જરૂર બોલશે. બોલો બોલો ને વિતરાગ, અબોલડા શાને લીધા છે. જોકે વીર પ્રભુ હજી બોલતા નથી, પણ મૌનપણે ઈચ્છા વગર ગગન વિહાર કરે છે. વિહાર કરતા કરતા તેઓ રાજગ્રહ નગરીના ઉદ્યાનમાં વિપુલાચલ પર પધાર્યા. દિવસો પર દિવસો વીતી રહ્યા છે, જીવોના ટોળે ટોળા સમોસરણમાં આવી રહ્યા છે ને સાક્ષાત પરમાત્માને દેખીને અતિ હર્ષિત થાય છે, પણ પ્રભુની વાણી હજી છૂટતી નથી. વૈશાખ સુદ દશમે પ્રભુને કેવળ જ્ઞાન થયું તે વૈશાખ માસ આખો વીતી ગયો. અરે, જેઠ માસ પણ વીતી ગયો ને અષાઢ પણ વીતવા માંડ્યો. ગ્રીષ્મ ઋતુ પૂરી થઈ 66 દિવસ એમને એમ વીત્યા છતાં ભવ્ય જીવો થાક્યા નહીં, તેઓ પ્રભુની વાણી સાંભળવા સમોસરણમાં જ બેસી રહ્યા. ત્યાં તેમને નથી ભૂખ લાગતી કે નથી તરસ, થાક પણ નથી લાગતો ને નિદ્રા પણ નથી. જાણે કે ક્ષુધા તૃષા વગરના ભગવાનની સમીપમાં તેમની પણ ક્ષુધા તૃષા દૂર ચાલી ગઈ. સમોસરણમાં કોઈને ક્ષુધા તૃષા રોગ વગેરે હોતા નથી. હવે તો અષાઢ પણ પૂરો થયો ને શ્રાવણ માસ શરૂ થયો. ગુજરાતી વદ અષાઢ એકમ ને શાસ્ત્રીય શ્રાવણ વદ એકમ આવી. વર્ષા ઋતુ શરૂ થઈ, હવે તો પ્રભુ મુખેથી દિવ્ય ધ્વનિની વર્ષા પણ જરૂર થશે એવા વિશ્વાસપૂર્વક સભાજનો ભગવાન તરફ તાકી રહ્યા હતા. ત્યાં તો અચાનક જ એક ઋષિ મહાત્મા સમોસરણમાં આવ્યા. નામ એમનું ઇન્દ્રભૂતિ ગૌતમ. માન સ્તંભ પાસે આવતા જ એનું માન ઓગળી ગયું ને પ્રભુની દિવ્યતા દેખતા જ તે વિનિત થઈ ગયા. આહા, આવી અદ્ભુત વિતરાગતા! જરૂર આ આત્મા સર્વજ્ઞ પરમાત્મા છે. એમ તેને વિશ્વાસ આવી ગયો ને પ્રભુના પાદ મૂળમાં નમ્રિત થઈને તે જ વખતે તેણે સંયમ ધારણ કર્યો. ઇન્દ્રરાજ હર્ષપૂર્વક આ બધું જોઈ રહ્યા છે ને મહાત્મા ગૌતમને આદરપૂર્વક મુનિવરોની સભા તરફ દોરી ગયા. અને જ્યાં મુનિરાજ ઇન્દ્રભૂતિ ગૌતમ મુનિવરોની સભામાં જઈને પ્રભુ પ્રત્યે હાથ જોડીને બેઠા કે તરત જ સર્વજ્ઞ મહાવીરનો સર્વાંગેથી ઓમ દિવ્ય ધ્વનિ છૂટવા લાગ્યો. શ્રી વીર પ્રભુના જ્ઞાન ગગનથી અમૃત ધારા વરસે છે, વિપુલ ગિરી પર મંગલવાજા દિવ્ય ધ્વનિના વાગે છે, બાગ ખીલ્યા છે, રત્ન ત્રયના આનંદ અપરંપાર છે, અહો પ્રભુજી શાસન તારું ભવથી તારણ હાર છે, સમોસરણની મધ્યમાં શ્રી વીરનાથ બિરાજતા, સર્વજ્ઞને વિતરાગ જીન આ જગતને શોભાવતા, સ્વાશ્રિત ચેતન ભાવમય પ્રભુ મોક્ષ પંથ પ્રકાશતા, આનંદથી ભવિ જીવ સર્વે પ્રભુ ચરણને સેવતા, હરિ હાથ જોડી ભાવથી એ વીર માર્ગે ઉપાસતા, નીજ વિભવને દેખી આહા એ રત્ન ત્રયને પામતા, ગણધર અને સૌ મુનિવરો ત્યાં આત્મધ્યાન લગાવતા, ભવચક્રથી થઈને મુક્ત બસ શિવપુરીમાં સિદ્ધાવતા. આહા, એ આશ્ચર્યકારી વાણી સાંભળતા બધા જીવો આનંદમાં તરબોળ બન્યા. તેમાં પરમ ચૈતન્ય તત્વનું અચિંત્ય સ્વરૂપ સાંભળીને ઘણાય જીવો એવા ઠરી ગયા કે તત્ક્ષણ નિર્વિકલ્પ થઈને આત્મ અનુભૂતિ કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પામ્યા. આ રીતે તીર્થંકર મહાવીર ભગવાને રત્નત્રય તીર્થનું પ્રવર્તન કર્યું, ધર્મચક્રનું પ્રવર્તન કર્યું. ગૌતમ સ્વામી રત્નત્રય સંયુક્ત મુનિઓના નાયક બન્યા. તેમને તે જ ક્ષણે અપ્રમત દશા ખીલી ઉઠી, મનઃપર્ય જ્ઞાન થયું. તેઓ બાર અંગના જાણનારા શ્રુત કેવડી થયા. અનેક મહાન લબ્ધિઓ તેમને પ્રગટિ, તેમને વચન લબ્ધિ પણ એવી અપૂર્વ પ્રગટિ કે કરોડો અબજો શ્લોકો ધીર ગંભીર મધુર સ્પષ્ટ અવાજે બે ઘડીમાં જ બોલી શકતા. કરોડો મનુષ્યો તિર્યંચો એક સાથે જુદ જુદું બોલતા હોય તો પણ દરેકની વાત અલગ અલગ કરીને સ્પષ્ટ સમજી શકતા. બુદ્ધિ લબ્ધિ, ઔષધ લબ્ધિ, રસ લબ્ધિ, અક્ષય લબ્ધિ, વિક્રિયા લબ્ધિ વગેરે અનેક લબ્ધિઓ પ્રગટિ હોવા છતાં તેઓ જાણતા હતા કે આ બધી લબ્ધિઓ કરતા આત્માનુભૂતિની લબ્ધિ કોઈ અચિંત્ય સામર્થ્યવાળી છે ને સર્વજ્ઞની કેવળના લબ્ધિ પાસે તો આ બધી લબ્ધિઓ અનંતમાં ભાગની છે. આમ અત્યંત નિર્માનતાપૂર્વક તેઓ તીર્થંકર મહાવીરના પ્રથમ ગણધર બન્યા ને હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરી. શત ઇન્દ્ર વંદિત ત્રિજગહિત નિર્મળ મધુર વદનાર ને નિહસિમ ગુણ ધરનાર ને જિત ભવનમુ જિન રાજ ને સુર અસુર નરપતિ વંદ્ય ને પ્રવિનષ્ટ ઘાતી કર્મ ને પ્રણમન કરું હું ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીર ને. ગૌતમ ઇન્દ્રભૂતિ ઉપરાંત તેમના જ બે ભાઈ અગ્નિભૂતિ અને વાયુભૂતિ તથા શુચિદત્ત સુધર્મ માંડવ્ય મૌર્યપુત્ર અકંપન અચલ મેદાર્ય અને પ્રભાસ એમ મહાવીર પ્રભુને કુલ 11 ગણધરો હતા. હવે ગૌતમ સ્વામી અચાનક વીર પ્રભુના સમોસરણમાં કેવી રીતે આવી પહોંચ્યા તેની રોમાંચક કથા સાંભળો. ઋજુકુલા નદી કિનારે વીર પ્રભુને કેવળનાન થયું, સમોસરણ રચાયું પણ વાણી ન છૂટી. વિહાર કરતા કરતા પણ રાજગૃહીમાં વિપુલાચલ પર પધાર્યા. 66 દિવસ થવા છતાં વીર પ્રભુનો ઉપદેશ કા ન નીકળે? ભગવાન તો તીર્થંકર છે એટલે દિવ્ય ધ્વનિના ઉપદેશ વડે તેમના દ્વારા તીર્થ પ્રવર્તન થયા વગર રહે નહીં, છતાં આટલો વિલંબ કેમ? ભવ્ય જીવો વાણી સુણવા તરસ્યા ચાતકની જેમ આતુર બન્યા છે. અંતે ઇન્દ્રની ધીરજ છૂટી. તેણે દિવ્ય જ્ઞાનથી જોયું કે તીર્થંકર દેવના ધર્મોપદેશ વખતે જેની ચોક્કસ હાજરી હોય એવા ગણધરનો જીવ સભામાં હાજર નથી. એ ગણધર થનારા જીવ અત્યારે તો વેદ વેદાંતના પારંગત મહાપંડિત તરીકે ગૌતમ ગ્રામ ગુણાવાન નગરીમાં બેઠા છે. આમ જાણી ઇન્દ્ર મહારાજે તે ગૌતમને સંસરણમાં લાવવા એક યુક્તિ કરી. પોતે એક ઠીંગણા બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ગૌતમ પાસે આવ્યા ને વિનયપૂર્વક કહ્યું, હે સ્વામી, હું મહાવીર તીર્થંકરનો શિષ્ય છું. મારે એક શ્લોકનો અર્થ સમજવો છે, પરંતુ મારા ગુરુનો તો હમણાં મૌન છે, તેથી તે શ્લોકનો અર્થ સમજવા આપની પાસે આવ્યો છું. ઇન્દ્રભૂતિએ પ્રેમથી કહ્યું, કહો વત્સ, કયો છે તમારો શ્લોક? બ્રાહ્મણ વેશધારી ઇન્દ્રે કહ્યું, મહારાજ સાંભળો. ત્રૈકાલ્યં દ્રવ્યશટકં નવદપદ સહિતં જીવશટકાય લેશ્યા પંચાન્યે ચાસ્તિકાયાઃ વ્રત સમિત ગતિ જ્ઞાનચરિત્ર ભેદા ઇત્યંત મોક્ષમૂલં ત્રિભુવન મહિતે પ્રોક્ત મરહદ ભીરીશેહ પ્રત્યેતિ શ્રદ્ધાતિ સ્પૃશતિ ચ મતિમાન યહ સવે શુદ્ધ દ્રષ્ટિ. શ્લોક બોલીને ઇન્દ્રે કહ્યું, હે દેવ, આમાં ત્રણ કાળ, છ દ્રવ્ય, નવ પદાર્થ, પંચાસ્તિકાય વગેરે કે જેને જાણવા તે મોક્ષનું મૂળ કયું છે તે શું છે તે સમજાવો ને. મહાન વિદ્વાન ઇન્દ્રભૂતિ વિચારમાં પડી ગયા. પહેલી જ વાર હું આ શ્લોક સાંભળું છું. આમાં તો જીવાદી તત્વોનું વર્ણન છે, પણ મારા મનમાં તો ઊંડે ઊંડે હજી જીવના અસ્તિત્વની જ શંકા છે, તો હું આ બ્રાહ્મણને તેનું સ્વરૂપ કઈ રીતે બતાવું? નક્કી આ શ્લોક કહેનારા આના ગુરુ કોઈ અસાધારણ અને જીવ તત્વના જાણકાર હોવા જોઈએ. તે ઇન્દ્રભૂતિએ ઘણું મંથન કર્યું, પણ શ્લોકના ભાવો સમજી શક્યા નહીં. આહા, સર્વજ્ઞ માર્ગના રહસ્યને એકાંત મિથ્યાત્વવાદીઓ ક્યાંથી સમજી શકે? તેણે વિચાર્યું, અરે, હું સમસ્ત વેદ પુરાણનો જાણકાર છું, પણ છ દ્રવ્ય ક્યાં, પાંચ અસ્તિકાય ક્યાં, પાંચ જ્ઞાન ક્યાં, એ તો મેં કદી સાંભળ્યું જ નથી. આ સાધારણ બ્રાહ્મણ પાસે મારું માન જવાનો પ્રસંગ આવ્યો. ચાલ, એના ગુરુ પાસે જ જાઓ અને તે કોણ છે તે જોઉં તો ખરા. એમ વિચારીને ઇન્દ્રભૂતિએ પ્રગટપણે કહ્યું, હે વત્સ, તારા ગુરુ કોણ ને ક્યાં બિરાજે છે? હું તેમની સાથે શ્લોકની ચર્ચા કરીશ. બસ, ઇન્દ્રને તો એ જ જોઈતું હતું. તેણે કહ્યું, ઘણી ખુશીથી મહારાજ, ચાલો મારી સાથે. મારા ગુરુ સર્વજ્ઞ મહાવીર છે ને રાજગ્રહીમાં વિપુલાચલ પર બિરાજી રહ્યા છે. અને ઇન્દ્રની સાથે ઇન્દ્રભૂતિ સમોસરણમાં ચાલ્યા. વાહ રે વાહ ઇન્દ્રભૂતિની તૈયારી! જે તત્વ પોતાને નથી સમજાતું તે સમજવા માટે કેવી ઊંડી જિજ્ઞાસા છે. 500 શિષ્યો સાથે મહાવીર પ્રભુના સમોસરણ તરફ આવી રહેલા ગૌતમ મનનું અભિમાન ક્ષણે ક્ષણે ઓગળી રહ્યું છે. તેના અંતરમાં સ્વીકાર છે કે જે શ્લોકના અર્થોને હું નથી જાણી શક્યો તે શ્લોકનો અર્થ જાણનારા ગુરુ મહાવીર કોઈ અસાધારણ જ્ઞાનવંત હશે. આમ એને અંતરમાં હાર જીતની મુખ્યતા નથી, પણ પોતાના જ્ઞાનમાં સમાધાનની મુખ્યતા છે. તેના શંકાના શલ્યનો ને અજ્ઞાનનો અંત આવવાની હવે તૈયારી છે. અહીં અપૂર્વ જ્ઞાનની તૈયારી છે, તો સામે અપૂર્વ વાણીની તૈયારી છે. ઉત્કૃષ્ટ ઉપાદાન નિમિત્તનો કેવો સુમેળ છે! જ્યાં માનસ્તંભ પાસે આવ્યા ને પ્રભુનો વૈભવ દેખ્યો, ત્યાં તો એનું માન ચૂરે ચૂર થઈ ગયું. તેણે મહાવીરને દેખ્યા, દેખતા વેત તેને સર્વજ્ઞની અને જીવના અસ્તિત્વની પ્રતીતિ થઈ ગઈ. આહા, આવા અદ્ભુત વૈભવની વચ્ચે પણ પ્રભુ કેવા વિતરાગપણે બેઠા છે, કેવી શાંત છે એમની દ્રષ્ટિ, એમના આત્માની દિવ્યતાની શી વાત! જરૂર આ સર્વજ્ઞ છે. આમ ગૌતમને પ્રભુ પ્રત્યે પરમ બહુમાન જાગ્યું અને જીવના અસ્તિત્વ સંબંધી તેની સૂક્ષ્મ શંકાઓ દૂર થઈ ગઈ. માનનું સ્થાન જ્ઞાને લીધું. નિશલ્ય થયેલા ગૌતમે વિનયપૂર્વક પોતાના 500 શિષ્યો સહિત પ્રભુના માર્ગને અંગીકાર કર્યો ને નમ્રીભૂત થઈને પ્રભુને સ્તુતિ કરી. મોક્ષ માર્ગસ્યમ નેતારમ ભેતારમ કર્મ પ્રભૂતારમ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણ લબ્ધયે. આહાહા, કેવું મજાનું હશે દ્રશ્ય વીર પ્રભુની વાણી છૂટતી હશે ને ગૌતમ ગંધર તે ઝીલતા હશે. પ્રભુની વાણી સાંભળતા તત્ક્ષણ ગૌતમ ઇન્દ્રભૂતિ ચાર જ્ઞાનધારી શ્રુત કેવડી થયા અને 12 અંગરૂપ શ્રુતની રચના દ્વારા પરમાત્માની વાણીની પ્રસાદી પંચમકાળના ભવ્ય જીવોને માટે સંઘરી રાખી, જેનો મંગલ પ્રસાદ આજે પણ શ્રી ગુરુ પરંપરાથી આપણને મળી રહ્યો છે. અહો વીરનાથ, આપનો મહાન ઉપકાર છે. આપના ગણધરોનો ને આજ પર્યંત આપની વાણી વડે સ્વાનુભવપૂર્વક મોક્ષ માર્ગને પ્રવાહિત રાખનારા વિતરાગી સંતોનો પણ મહાન ઉપકાર છે કે જેમના પ્રતાપે આજે આવા દુષ્મ કાળમાં અમને આપનો મોક્ષ માર્ગ મળી રહ્યો છે. વાહ, ધન્ય વીરનું શાસન ને ધન્ય એ શાસન ધારાને અખંડિત રાખનારા સંતો. પછી તો ઇન્દ્રભૂતિ ગૌતમની સાથે સાથે તેમના બીજા બે ભાઈઓ મહાવિદ્વાન અગ્નિભૂતિ વાયુભૂતિ તેમજ બીજા 8 મહાવિદ્વાનો પોતપોતાના સેંકડો શિષ્યો સહિત વીર પ્રભુના સમોસરણમાં આવ્યા ને રત્નત્રય ધર્મ પામીને પ્રભુના ગણધર બન્યા. મહાવીર તીર્થંકરને કુલ 11 ગણધરો હતા. સમોસરણની અદ્ભુત દિવ્યતા વચ્ચે પણ નિર્મોહપણે બિરાજમાન વર્ધમાન સર્વજ્ઞ ખરેખર અલૌકિક હતા. આહા, મુદ્રા કેવી શાંત, કેવી વિતરાગ અને કેવું જ્ઞાન તેજ! એ મુદ્રા જોતા જ જીવોની શંકા નિર્મૂળ થઈ જતી હતી ને આત્માનું પરમ સ્વરૂપ પ્રતીતમાં આવી જતું હતું. વાહ, એ અરહંતોના મહિમાની શી વાત કે જેમનું સ્વરૂપ જાણતા આત્માનું સ્વરૂપ જણાય ને સમ્યક દર્શન થાય. ઇન્દ્રભૂતિનું અદ્ભુત પરિવર્તન દેખીને ઇન્દ્રના તો આનંદનો પાર નથી. તેણે બ્રાહ્મણ રૂપ છોડીને પોતાના અસલી ઇન્દ્ર સ્વરૂપે ગૌતમ ગંધર્વના ચરણોમાં વંદના કરી. ઇન્દ્રભૂતિએ પરમ ગંભીરતાથી કહ્યું, ઇન્દ્રરાજ, હવે હું બધી વાત જાણું છું. તમે જ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને યુક્તિથી મને અહીં લાવ્યા છો તે હું જાણું છું. અહીં આવવાથી મારું કલ્યાણ થયું છે. હું હાર્યો નથી પણ જીત્યો છું. જીતીને અમૂલ્ય 3 રત્નો ને 4 જ્ઞાનને મેં મેળવ્યા છે. પહેલા મિથ્યાત્વથી હારેલો હતો, હવે મિથ્યાત્વને દૂર કરીને મારા અપાર નિજ વૈભવને મેં જીતી લીધા છે. પ્રભુ મહાવીર હવે માત્ર તમારા નહીં, મારા પણ પરમ ગુરુ છે. શત ઇન્દ્ર વંદિત ત્રિજ ગહિત નિર્મળ મધુર વદનાર ને નિહસિમ ગુણ ધરનાર ને જીત ભવ નમુ જિનરાજ ને. આહા, ગૌતમ ગણધર પણ જેમની સ્તુતિ કરે તે સર્વજ્ઞ મહાવીરના મહિમાની શી વાત! હે મહાવીર દેવ, આપના ગુણો એટલા બધા મહાન ભારે છે કે છદ્મસ્ત જીવ એની સ્તુતિ કરતા થાકી જાય છે. છતાં પણ હું આપના ગુણ પ્રત્યેના સાચા મહિમાને લીધે આપની સ્તુતિ કરું છું. પ્રભો, આપના અંતરમાં ઉગેલો કેવળ જ્ઞાન સૂર્ય હાનિ વૃદ્ધિ વગરનો સ્થિર છે. સૂર્યની જેમ તે આતાપ કરનારો નથી પણ આતાપને હરનારો છે. આપની વિતરાગી સર્વજ્ઞતાના અચિંત્ય મહિમાનું ચિંતન અમને રાગથી ભિન્ન જ્ઞાન સ્વભાવી આત્માની અનુભૂતિ કરાવે છે ને સમ્યક્ત્વ સહિત મહાન આનંદ પ્રગટે છે. પ્રભુ, આપની સાચી ઓળખાણનું આ મહાન ફળ છે. વાહ રે વાહ સર્વજ્ઞ દેવ, આપનો પ્રભાવ કોઈ અજોડ છે. સ્વાનુભૂતિ વગર આપના અચિંત્ય ગુણો ચિંતનમાં આવી શકતા નથી. જ્યાં આપના અચિંત્ય ગુણો જ્ઞાનમાં લઈને તેનું ચિંતન કરીએ છીએ ત્યાં અમારું જ્ઞાન તેવા આત્મગુણોમાં એકાગ્ર થઈ જાય છે ને વિકલ્પોથી પાર કોઈ પરમ શાંતિ ચૈતન્ય રસ અનુભવમાં આવે છે. એ જ આપની પરમાર્થ સ્તુતિ, એ જ છે આપનો પાવન પંથ. જીતિ ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશે સ્થિત સાધુઓ ભાખે જીતેન્દ્રિય તે હને. આ રીતે સર્વજ્ઞ સ્વભાવી અતિન્દ્રિય આત્માની અનુભૂતિ તે જ સર્વજ્ઞની પરમાર્થ સ્તુતિ છે.